నమోస్తు 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 నమో ఓరియంతాణం నమో సిద్ధాణం నమో ఐరియాణం నమో వజ్రాయాణం నమో లోయే సౌభస్రావణం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమ గణి మంగళం కుందకుందార్యోజన్ ధర్మోస్తు మంగళం సర్వమంగళమంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జయనం జతు శాసనం. నమః సమైసారాయ శ్వానుపత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితే.
ભાવલિંગ પ્રગટ થયું છે અને બારમાં ત્રિવેલી કહો એટલે વસ્ત્રનો તાણવાણો ये भी कोई सदुपयोग की दशा साथ में आपके होंगे व्रत में बाद में इन्हें खरेखर साक्षात मोक्ष रूप कार्य करवामां आवे छे ज्ञान की शुरू करने की पण परंपरा मोक्ष रूप काम छे अने सम्यक ज्ञान पण चौथा पांचवा वाला ये पण परंपरा मोक्ष रूप काम छे રાગો પરંપરા એ મોક્ષનું કારણ નથી એ તો વર્તમાનમાં એ બંધનું કારણ પરંપરા લંબાવે રાગ તો પણ એ બંધના કારણ રૂપે રહેલું રાખે તે ચારિત્ર દશાના ઉત્તમ ક્ષમા વગેરે 10 પ્રકાર છે એ ઉત્તમ ક્ષમા વગેરે 10 પ્રકારના ધર્મની આરાધનાનું પર્વ આજથી શરૂ થાય છે એટલે આ 10 પ્રકારના જે 10 દિવસ જ છે એટલી જ આરાધના કરવી અને બાકીના દિવસોમાં વિરાધના કરવી એમ છે નહીં 12 મહિનામાં એને અલ્પ ટાઈમ લેવો હોય તો આ 10 દિવસમાં પૂરો ટાઈમ કાઢીને એની આરાધના કરવા માટે ટાઈમ કાઢવો જોઈએ 10 દિવસ તો ખરેખર વેપાર કીધો જીવન થઈ ગયો અને એકી આરાધના સ્વરૂપમાં સ્વરૂપનો વિચાર સ્વરૂપનો અનુભવ કરવાનો પ્રયત્ન અને અનુભવ થાય તો વિશેષ ટળવાનો પ્રયત્ન એ પ્રકારની આરાધના દિવસો છે 10 રક્ષણ પર્વ એટલે મોક્ષની આરાધનાનો મહોત્સવ આજે આ મહોત્સવ સ્વરૂપ છે ઉત્તમ ક્ષમાની વ્યાખ્યા ગુરુદેવના શ્રીમુખે થયેલી વ્યાખ્યા છે પંચમ કાળમાં આ પુરુષ વાઈકો જાણે આપના માટે એને અહીંયા જન્મ લીધો હોય એવો બનાવ બની ગયો રતન અંધારો આજનો દિવસ ઉત્તમ ક્ષમાનું ગણાય છે સમ્યક દર્શન વગર ઉત્તમ ક્ષમા હોય જ નહીં લૌકિકમાં સ્વભાવને ક્ષમા કહેવાય છે પરસ્પર વેરભાવ થયો હોય તો પરસ્પર ક્ષમા પ્રદાન કરે એટલે એનું મન હળવું થઈ જાય ઘસાય છે એ પ્રકારનો સ્વભાવ હોય છે એ સ્વભાવને ક્ષમા કહેવાય છે તેનો નિષેધ કરવા માટે અહીં ઉત્તમ ક્ષમા એમ કહ્યું છે ક્ષમાની આગળ જે ઉત્તમ શબ્દ વાપરવામાં આવ્યો છે લખવામાં આવ્યો છે તે વિતરાગી ક્ષમા છે સ્વભાવની ક્ષમા એ તો મનનું કામ છે અને ચારિત્ર મંત્ર ધર્માત્માઓને વિતરાગી ક્ષમા હોય છે એ ક્ષમા એ ચારિત્ર એ મોક્ષનું કામ છે પછી કહેશે ચોથે પાંચમે પણ જગન્ય એવી ઉત્તમ ક્ષમા હોય છે નિશ્ચયથી પોતાનો આત્મ સ્વભાવ ત્રિકાળ નાયક સ્થિતિ છે જાણનાર 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 છે તેની ઓળખાણ અને બહુમાન કરવું આત્માનું તથા રાગદેશ જોતા તેની રુચિ છોડવી રાગદેશને છોડવા એમ કરતા નથી પણ રાગની રુચિ છોડવી ઇન્દ્રિય જ્ઞાન છોડવું એમ નહીં પણ ઇન્દ્રિય જ્ઞાનની રુચિ છોડવી કે ઇન્દ્રિય જ્ઞાન તે જ્ઞાન નથી એમ જાણવું રાગ તે એકલા બંધનું કારણ છે પણ મોક્ષનું કારણ નથી એમ જાણવું તે ઉત્તમ ક્ષમાની આરાધના છે આત્મ સ્વભાવનો અનાદર કરીને કોઈ પાપની રુચિ કરવી તે તો ક્રોધ છે સ્વભાવને છોડીને કોઈની રુચિ કરવી શુભ ભાવ મીઠો લાગે એ હિતનું કારણ લાગે એ તો કહે છે કે ક્રોધ છે આત્માની અરુચિ એનું નામ ક્રોધ છે અને આત્મ સ્વભાવના આદર વડે કોઈ પાપની રુચિ છોડી દેવી એ ઉત્તમ ક્ષમા છે 10 દિવસને પર્વ કહેવું તે તો ઉપચાર છે ની રસ પ્રકારે આરાધના કરવી તે સાધક કીધું સાચું પદ છે. ગૌરવ એટલે આરાધના. તે આરાધના નો આરોપ કરીને અમુક દિવસને પણ પર્વ કેવું તે વ્યવહાર છે. પણ જે આત્મા પોતામાં આરાધક ભાવ પ્રગટ કરે નિશ્ચય મુખમાર્ગ, તેને માટે દિવસને વ્યવહારથી પર્વ કહેવાય. પણ જેને આત્માનું ભાન નથી, જ્ઞાન નથી, તેને પોતામાં પર્વ નથી, તો દિવસોમાં ઉચ્ચાર ઓળો કરવું એટલે આજે ઉત્તમ ક્ષમાનો પ્રથમ દિવસ છે, ઉત્તરાયણ ક્ષમા. હવે એ ચારિત્રના જે ધર્મ કયા દસ, એ વિતરાગી ચારિત્રનું કારણ સમ્યક જ્ઞાન છે. એ સમ્યક જ્ઞાન કેમ પ્રગટ થાય? પ્રથમ એના માટે સમય સાથે રચના થઈ ગઈ છે. અનાદિ અપ્રતિકૂળ જીવને મુનિરાજ માટે નથી આ સમય સાથ, પણ અનાદિ અજ્ઞાની જે પોતાના શુદ્ધાત્માનું અજાણ છે, મિથ્યા દ્રષ્ટિ વિપરીત દ્રષ્ટિ છે, એવા જીવોને પ્રથમ વેદના કરી અવેદનો અનુભવ કરી અને સમ્યક દર્શન જ્ઞાન કેમ પ્રગટ થાય એના માટે આ કામ નિર્દેશન કરવામાં આવે છે. આચાર્ય ભગવાન પોતે જ કહે છે કે હું એકલતો વિભક્ત આત્માની વાત કહીશ. હમણાં આપણે ટેકમાં પહોંચાયો રાગાદીથી ભીન નાયકનું લક્ષ કરવું અને રાગાદી પરભાવનું લક્ષ છોડવું, એનું નામ એકલતો વિભક્ત કહેવામાં આવે છે. અનંતમૂર્તિ આત્મા એકરૂપ છે અને સર્વ પ્રકારના વિભાવ ભાવથી વિભક્ત નામ ભીન છે. એ વિભાવના બે પ્રકાર છે, એક રાગને પણ વિભાવ કહેવાય અને એક રાગને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન એ પણ વિભાવ ભાવ છે. એ સ્વભાવ ભાવ નથી. કેમ કે ઇન્દ્રિય જ્ઞાનનું તો અભાવ થાય છે, કેવું જ્ઞાન થાય ત્યારે. જો ઇન્દ્રિય જ્ઞાન સ્વભાવ હોય ને રાગ સ્વભાવ હોય તો રાગને ઇન્દ્રિય જ્ઞાન બે રહેવા જોઈએ, પણ રહેતા નથી. માટે એ વિભાવ છે, નીકળી જાય છે. દ્રવ્યમાં તો એ નથી, પણ બહુ ઊંડેથી લાંબો વિચાર કરવામાં આવે તો એ પર્યાયનો પણ સ્વભાવ નથી. કેમ કે નીકળી જાય છે. દ્રવ્ય સ્વભાવમાં ઇન્દ્રિય જ્ઞાન હોય, આત્મામાં ઇન્દ્રિય જ્ઞાનનો તો અભાવ છે, સર્વથા અભાવ છે, સર્વથા ભિન્ન છે, પતનથી ભિન્ન ભિન્ન નથી. એમ રાગાથી સર્વથા ભિન્ન છે આત્મામાં. આત્મામાં તો સર્વથા ભિન્ન છે, પણ એક સમયની પર્યાયમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી એમાં એનો સદભાવ હોય છે. ભગવાન આત્મામાં હોય છે જ્ઞાન અને રાગ, એનો તો ત્રણેય કાળ અભાવ છે. જ્યારે સદભાવ પર્યાયમાં છે, પરલક્ષી ઉઘાડ ઉદ્વેગ જ્ઞાનનો અને પરલક્ષી રાગ એનો પર્યાયમાં જ્યાં સુધી સદભાવ છે, અજ્ઞાનીએ પણ ત્યાં સુધી પણ એ પર્યાયમાં એ ભાવો સમય પૂરતા છે, પણ એ આત્મામાં પહેલો સર્વથા ભાવ છે. એ દ્રવ્યમાં તો નથી અને પર્યાયમાં પણ સમય નથી છે, ત્રિકાળ નથી. હું કહ્યું આ વિદ્યાર્થ છે ને, એ પર્યાયમાં પણ ત્રિકાળ નથી, નથી સમય નથી છે. ગુરુભાઈ આ સમજવા જેવું છે. વિદ્યાર્થનો રાગ ભગવાન નાયક પરમાત્મા માત્રનો અભાવ છે અને પર્યાયમાં સદભાવ છે, પણ પર્યાયમાં પણ સમયવર્તી સદભાવ છે, ત્રિકાળવર્તી મિથ્યાત્વ રહેતો નથી. અને ઇન્દ્રિય જ્ઞાનનો પણ છે ત્યાં સુધી પર્યાયમાં સદભાવ છે. જરા પર્યાય ધર્મને જો લપાવીને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ રાખીને એ સર્વ છે, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ રાખીને દ્રવ્યને જોતા જોતા જો પર્યાયને જોઈશ ને, દ્રવ્યને જોતા જોતા જો પર્યાયને જોઈશ ને, તો તને પર્યાયમાં પણ ઇન્દ્રિય જ્ઞાન ને લાભ લાંબો કાળ રહેશે એમ દેખાતું નથી, એનો અભાવ થઈ જશે એમ દેખાય. એવા પર્યાયના દર્શન થઈ જાય. ભગવાન આત્મામાં તો ઇન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન ભાઈ આત્મા છે, એમાં પરલક્ષી ઇન્દ્રિય જ્ઞાન ક્યાં છે? એ તો વિભાવ છે, એનો તો સ્વભાવમાં ત્રિકાળ ભાવ છે. પણ એક સમયની પરલક્ષવાળી શાસ્ત્રના લક્ષવાળું જે જ્ઞાન, એ શાસ્ત્રના સંબંધવાળું જે જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન, માનસિક જ્ઞાન, એ ઇન્દ્રિય જ્ઞાનનો પણ એક પર્યાયમાં પણ એક ક્ષણિક તાદાત છે. શું કહ્યું? ઇન્દ્રિય જ્ઞાન પણ અતિન્દ્રિય જ્ઞાન નહીં, ભગવાન આત્મામાં તો નથી, પણ પર્યાયમાં છે ત્યાં સુધી છે, અને પર્યાયમાં રાગ છે ત્યાં સુધી છે. પણ પર્યાયમાં પણ ત્રિકાળ રહે રાગ, અજ્ઞાની પર્યાયમાં પણ ત્રિકાળ અનાદિનંદ રાગ રહે પર્યાયમાં, કે પર્યાયમાં એ જ્ઞાન રહે એવો પર્યાયનો સ્વભાવ, એમ તો સ્વભાવ લક્ષ્ય કરીને, અરે અનુભવ પહેલા સ્વભાવનું અધિકતા કરીને સ્વભાવ ઉપર, આ સ્વભાવને જોતા જોતા પર્યાયને જોઈને, તો પર્યાયમાં રાગ લંબા તો નહીં દેખાય, ઇન્દ્રિય જ્ઞાન લંબા તો નહીં દેખાય, કેવળ જ્ઞાન દેખાશે તને, દેખા ક્યાં જાય તો પર્યાયમાં અત્યારે હો, એવો પર્યાયનો સ્વભાવ છે. પર્યાયમાં વિચાર તો રહે, સમય પૂરતો હો, પણ ત્રિકાળ નથી. પાણી ઉષ્ણ થાય કેટલો ટાઈમ લે? થોડો ટાઈમ. શરીરમાં તાવ આવે તો કેટલો ટાઈમ? થોડો ટાઈમ. પછી દુર્બલ થઈ જાય છે કે નહીં? એ પર્યાયમાં ઉષ્ણતા આવીને એ ઉષ્ણતા લાંબો ટાઈમ નથી. એ ડાક્ટર નું કેવું માને કે 3 દિવસે તાવ થઈ જશે. જ્ઞાનીઓ કે છે પર્યાયમાં વિખ્યાત જ્ઞાન ચારિત્ર છે, સમયવર્તી છે, ત્રિકાળ વર્તી નથી. માટે નીકળી જશે સ્વભાવ નો અવલંબન લેતા, એનો અભાવ ચપટી માત્ર માંથી, ક્ષણ માત્ર ઉપજે મોહ વિકલ્પ થી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા આ અનાદિ નું વિખ્યાત હતું. અને ભાઈ એ પર્યાયમાંથી વિખ્યાત કરતા કેટલા દિવસ લાગતા? ચિંતા છોડી દે, આત્માનો સ્વભાવ કેવો છે અભાવ થઈ જશે. જે સ્વભાવને ભૂલે છે એની પર્યાયમાં રાગ હોય, રાગની રુચિ કરે ત્યાં સુધી રાગ હોય, પણ રાગની રુચિ છોડીને સ્વભાવનું રક્ષ કરે ત્યારે પર્યાયમાં પણ વિભાવ ભાવ નો અભાવ થઈ સમય કૃષ્ણના ચારિત્રો એવો પર્યાયનો સ્વભાવ છે. પર્યાયમાં લાંબો ટાઈમ નહીં લે. આવા ગુરુ બધા આવી જીનવાણી તને મળી, આવા સમય સારા સાધુ મળ્યા, પૂર્ણ આચાર્ય ને અમરચંદ્ર આચાર્ય જેવા સંતો મળ્યા, અને એને સમજાવનારા ઉપકારી ગુરુ મળે, અને એને સંસાર રહે એમ ન બને. ગુરુની ઓળખાણ થાય ને ગુરુ કહે છે એમ કરે, અને સંસાર રહે એમ બનવાનું નથી. આરાધના દિવસ છે ને આપણો. તમે વિખ્યાત દ્રષ્ટિ તો છો નહીં, તમે તો ભગવાન આત્મા છો. ગુરુદેવ શું કહ્યું? ભગવાન આત્મા છે. આ વિભાવને યાદ કરે, બોલો નિર્ધન હોય એ નિર્ધન દશા કઈ રીતે એવી છે, થોડા ટાઈમમાં સારું થઈ જશે. બ્રાહ્મણ આવી રીતે કે જ્યોતિષ છે કે છ મહિનામાં તારો દિવસ વિંડો ઉદય થશે તો એનું માને. અને સંતો કહે છે કે વધારે વધારે છ મહિને અભ્યાસ કરે તો સમય દર્શન થશે. એવા મોટા જ્યોતિષી નો તો માનતો નથી. ત્રિકાળવર્તી સર્વજ્ઞ ભગવાન અને એના સંતો મોટા જ્યોતિષી હોય અને એ જ્યોતિષ ભરે નહીં. ચારિત્રના દિવસો છે મુનિરાજ કપાલ ક્ષમા છો. અહીંયા આવે સમ્યક દર્શન કેમ પ્રગટ થાય એના માટે સર્વવિષ જ્ઞાન વિકાસ હંમેશા છે. અને એની ગાથા 374-382 એવી 10 ગાથા લેવાનો ભાવ, સ્વાધ્યાય કરવાનો ભાવ આવ્યો છે. એની ઉપર મથાળો છે. ગાથા જે છે ને હરી ગીત એની ઉપર એનું મથાળો શીર્ષક શું આમાં આવવાનું છે એ પંડિતજી પોતે લખે છે. જયચંદ પંડિત થઈ ગયા જયપુરમાં થોડા 200 વર્ષ પહેલા, એને અનુવાદ કર્યો છે. એનું આ લખાણ છે. સ્પર્શ રસ ગંધ વર્ણ તમે કહ્યું, સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દ આદિ રૂપે પરિણમતા પુગલો ગુણ આ શબ્દ રૂપે કોણ પરિણમતો છે, આત્મા કે પુગલ? કે વાણિયાને વિચાર કરવાનો ટાઈમ પડતો હતો. શબ્દ રૂપે પુગલ પરમે છે કિશોરભાઈ, આત્મા શબ્દ રૂપે પરણતો નથી. માન્ય શબ્દની પર્યાયનો કરતા આત્મા નથી, પુગલ પરમે છે. પરણતા પુગલો આત્માને કાંઈ કહેતા નથી કે તું અમને જાણ. એકદમ ઊંચા પ્રકારની ગાથા છે. અતિ જ્ઞાન ભાઈ આત્મા અને ઇન્દ્રિય જ્ઞાન બે વચ્ચેના ભેદનાનો ફેસલો છે. આત્મા અને રાગ વચ્ચેનો ફેસલો તો આખા સંવિચારમાં આત્માને આત્રો ભીન છે એ વાત તો ઠેકઠેકાણે આવે છે. પણ ઇન્દ્રિય જ્ઞાનથી અતિન્દ્રિય જ્ઞાન ભાઈ જ્ઞાય આત્મા ભીન ભીન છે બે તત્વ, એ વાત થોડી આવી છે શાસ્ત્રોમાં. પણ આવી તો છે, આવી તો સમયકાળમાં પણ ઘણી જગ્યાએ છે. આ એક જગ્યાએ છે એમ નથી, ઘણી જગ્યાએ છે. તૂટી છવાય એ વાત કહે છે કે સ્પર્શ આદિ પદાર્થો શબ્દ આદિ પદાર્થો આત્માને કહેતા નથી કે તું અમને જાણ. શબ્દ એમ કહેતો નથી કે તું અમને જાણ. ધીરજ શું કહ્યું? શબ્દ એમ કહેતો નથી કે તું અમને જ્ઞાન. આ જે શબ્દ નીકળ્યો ને તમારા કાન ઉપર આવ્યો ને કાન સુધી આવે છે એનાથી આગળ જતો કર્ણેન્દ્રનો વિષય છે, જ્ઞાનનો વિષય સમજાશો ધીમે ધીમે. 10 દિવસ આપણા હાથમાં છે, એક દિવસ હોય તો ત્યાં ખબર પડે. 10 દિવસ છે ને એટલે સમજાશે, નહીં સમજાય એ તો કાઢી આમ તો કરવું નહીં અને સમજાવીને આમ નહીં કરવું. આમ તો બરાબર સમજાય ત્યારે આમ કરું, આમ તો કરીશમાં. આ જીનેન્દ્ર ભગવાનની વાણી, ત્રણ લોકના નાથની વાણી, કુનકુન આચાર્ય ભગવાનની વાણી આવી છે. એમ કહેતા નથી કે તું મને જાણ. અને આત્મા પણ ઓલા પક્ષથી કહ્યું, હવે આ પક્ષથી વાત કરે છે. શબ્દો નીકળે છે એ એમ કહેતા નથી, શબ્દ જડ આત્માને એમ કહેતા નથી કે તું મને સાંભળ, તું મને જાણ. એ શબ્દ જડ છે એ કઈ થી આત્માને કે તું મને જાણ એમ કહેતા નથી. અને અહીંયા પક્ષે વાત કરે છે. અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને પોતાને જાણવાનું છોડીને, આ અમૃત દેવી ગાથા છે. આત્મા જ્ઞાનાનંદ પરમાત્મા ઉદ્યોગ છે ને ઉદ્યોગમાં નિરંતર બાળકો પણ ભગવાન આત્મા એમાં જણાય એ પોતાને જાણવાનું છોડીને એ શબ્દને જાણવા જતો ત્યારે કોણ એને જાણે છે એવા પ્રશ્નો ઘણા આવશે. એના પ્રશ્નો ઉત્તર પણ આમાં બધા આવશે ધીમે 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 આવે ને એ ત્યારે બધી વાત ન થાય. બે વાત કરીશું, શબ્દ એમ કહેતો નથી કે તું મને જાણ, અને આ આત્મા છે, બધા આત્માની વાત છે હો. આ આત્માનો સ્વભાવ આત્માને જાણવાનો છે, શબ્દને જાણવાનો. શબ્દને જાણવાનો હોય તો શબ્દને જાણે, પણ આચાર્ય ભગવાન કહે છે કે શબ્દને જાણનારું જ્ઞાન જુદું અને આત્માને જાણનારું જ્ઞાન જુદું. અંદર બે ભાગ પડેલા છે, સાંભળતું એક જ તો વિભક્ત આત્માની વાત હું કહીશ. શબ્દ એમ કહેતા નથી કે તું મને સાંભળો, અને આત્મા પણ પોતાના સ્થાનથી એટલે પોતાને જાણવાનું છોડીને એને જાણવા જતો નથી, એટલે એનું લક્ષ કરીને જાણે એવો આત્માનો સ્વભાવ નથી. આત્માને જાણવાનું છોડે નહીં અને શબ્દને જાણવા જાય નહીં, અને શબ્દ કેટલું નથી કે તું મને જાણ. અંદર માંથી આ આવી જશે એવી વાત છે, આ ઉત્કુંની વાણી છે. તેમને જાણવા જતો બંને તદ્દન સ્વતંત્રપણે પોતાના સ્વભાવથી ભણવે છે, ઉદગમ શબ્દ રૂપે ભણવે છે, અને આત્મા પોતાને જાણવા રૂપે ભણવે છે. પોતાને જાણે અને શબ્દને જાણે એવું સ્વરૂપ છે નહીં. અમને બધી ખબર છે, આવશે સોબત પ્રકારને ખુલાસો આવે ખરું ને, પણ સોને જાણે અને શબ્દને પણ જાણે વ્યવહાર એ બધું આવે છે શાસ્ત્રમાં, તો એનું શું એનો તો ખુલાસો આસ્તે આસ્તે ધીમે ધીમે. ખુલાસા તો બધા આવશે, પરમાર્થની વાત એને સાંભળી હતી, વ્યવહારની વાત હતી એને સાંભળી છે, વ્યવહાર સાચો લાગ્યો છે. આ વ્યવહાર સાચો લાગ્યો એનું સંસાર ચાર ગતિ રૂપ છે. જ્યારે વ્યવહાર જૂઠો લાગશે અને નિશ્ચય સાચો લાગશે ત્યારે એને અનુભૂતિ. આ કાળમાં અનુભવ થઈ શકે છે, ચારિત્ર દશા પણ સંકેમ કાળમાં આવી શકે છે, છઠ્ઠા સાતમાં સુધી આવી શકે છે, શ્રેણી નથી અત્યારે, એટલે અન્ય દશા અત્યારે નથી નથી. તો છઠ્ઠું સાતમું જો આવી શકે આ અંતિમ કાળમાં છેડા સુધી, તો સમ્યક દર્શન જ્ઞાન તો સાધારણ છે, ગ્રસ્ત ને થઈ શકે છે. વેપાર કરવા છતાં હૈયા હેનું, ઘરકામ કરવા છતાં હૈયા હેનું ના યોગસારમાં લીધું છે. સમ્યક દર્શન માટે લગ્ન થવાની જરૂર નથી. આ ચારિત્રદશા માટે લગ્નદશા હોય છે એ ગભરાવાનું ન હોય, પણ અહીંયા તો કે છે કપડા મારા નથી ને કપડાને હું જાણતો નથી, હું તો જાણનારને જાણું છું. કપડા કપડામાં રહી જાય છે, દેહ દેહમાં રહી જાય છે, પરાલંગી જ્ઞાન પરમાં રહી જાય છે, અંદર દ્રષ્ટિ ને અનુભવ થાય. બંને તદ્દન સ્વતંત્રપણે પોત પોતાના સ્વભાવથી પરમે છે, જડ ઉદગમ શબ્દ રૂપે પરમે છે, અને આત્મા પોતાને જાણવા રૂપે વર્ણવે છે. આવી સ્થિતિ છે, આ સ્થિતિનું વર્ણન છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન સમજ વિનાનો છે. આત્માને શબ્દની સાથે જ્ઞાતા દેના સંબંધનો અભાવ છે. એની સાથે જ્ઞાતા દે સંબંધ ક્યારે થાય કે અહીંથી જ્ઞાતા દે સંબંધ છૂટે તો એની આને જ્ઞાતા દે સંબંધ થાય. આત્મા જ્ઞાતા ને શબ્દ મારી જ્ઞાનની પર્યાય, શબ્દની પર્યાય મારું નહીં એમ છે. શબ્દની પર્યાય જો જ્ઞેય બનાવે તો શબ્દની પર્યાય તારું કર્મ થઈ જશે. જે જ્ઞેય થાય એ કર્મ થાય, માટે મારા જ્ઞાનનું જ્ઞેય તો મારો ભગવાન આત્મા છે. મારા જ્ઞાનનું જ્ઞેય શબ્દ નથી. આરાધના ના ઊંચ ચાર દિવસોમાં તો જોજમાં રોટલા રોટી તો રોજ મળે, સમજી ગયા? પણ મીઠાણ તો સારા દિવસે મીઠાણ આ મીઠાણ છે. એ છે કે આત્મા વર પ્રત્યે ઉદાર છે, એવો એનો સ્વભાવ છે. વરને લક્ષ કરીને જાણે એવો એનો સ્વભાવ. વર પદાર્થો લોકાલોક જણાય ભલે, પણ એને જાણે શબ્દ જણાય ભલે, પણ શબ્દ ને જાણે. સફળ પ્રકાશક છે ને, બેનો પ્રતિભાવ થાય છે જ્ઞાન ની પર્યાયમાં. નાયક નો પ્રતિભાવ છે ને શબ્દો નો પ્રતિભાવ તો થાય છે, પણ હું શબ્દ ને જાણું છું એ અજ્ઞાની બની જાય છે, અને જાણનાર જણાય છે જ્ઞાની થઈ જાય છે. પછી શબ્દ નો પ્રતિભાવ થાય છે એમ દેખીને એને વ્યવહારે જાણે છે એમ કહેવાય, અથવા એની જ્ઞાન એને જાણતું દેખીને આત્મા એને જાણે છે એમ કહેવામાં આવે છે. વાત જરા સૂક્ષ્મ છે, પણ સમજાય. ઇન્દ્રિય જ્ઞાન ના ઉદય થી અતિ જ્ઞાન નો લાભ થાય છે, બાધક તત્વ છે, ઘાતક છે. અહીંયાથી એના પ્રત્યે ઉદાર તટસ્થ નાતા દ્રેયનો સંબંધ તો અહીંયા છે. આ નાતા ને શબ્દો નીકળે એ મારું દ્રેય એમ છે નહીં. એ તો અસદભૂત વ્યવહાર નું કથન છે. આત્મા પણ ને જાણે છે, સદભૂત એ નથી. સંબંધ વિના નો તટસ્થ છે તો પણ અજ્ઞાની જીવ આમ હોવા છતાં સ્વભાવ તો આવો છે, તો પણ અજ્ઞાની પ્રાણી સ્પર્શ આદિને સારા દ્રષ્ટા માનીને સ્પર્શ આદિને જોવે તો આ ઠીક ના ઠીક. એને જોવે તો ઠીક અઠીક લાગે ને, પણ એને જોઈ ને જાણનાર ને જાણે તો રાગ દ્વેષની ઉત્પત્તિ નહીં થાય. માની થાય કે એનું અજ્ઞાન છે. આવા અર્થની ગાથાઓ અમે કહીએ છીએ. હવે 10 ગાથા મૂળ એક સાથે બધા બોલો. શ્રી ગીતમાં दस करता है भी मारी और उसको भगवान 2000 रुपये ला दिया देव से प्राकृत मारता था यार पची 1000 रुपये अमृतचूर आकर ले गया आज यात्रा को संस्कृत में रचना करी અને ટીકા પણ કેવો છે એનો અર્થ અને એના ભાવા અને ટીકા હિંદીમાં જે પડશે હવે એક એક ગાથા જે છે કરતા એમાં એક એક ગાથાનો આપણે પહેલા અર્થ લઈએ દસ ગાથાનો અર્થ કર્યા પછી એની ટીકા પણ લે પહેલા અર્થ એક એક બોલે ગાથાનો અર્થ 370 નંબરની ગાથા પેલી ગાથા છે બહુ પ્રકારના ઈંડાના અને સુખીના વગેરે રૂપે કુતુલો પ્રગટે છે કોઈને ભાવ આવે ઈંડાનો અને સુખીનો સામાજિક રે તો એ જે શબ્દો પડેલે છે ઈંડાના અથવા એના સુખીના નમસ્કાર કે તિરસ્કાર એવા કોઈ વચનો નીકળે કોઈના એ વચનનો કરનારી આત્મા નથી એ વચન એને ફેરા હોય બોલતો હોય તો તું એના પ્રત્યે રોષ દોષ કર પણ એ વચન તો સ્વયં નીકળે છે અજ્ઞાની આત્મા પણ એનો કરતા નથી પરમાવનાર નથી ઉદગલ પરમે છે વિચાર જે નિંદા ને સ્તુતિ ના એને વિકલ્પ પૂછો એ વિકલ્પ એમાં નિમિત્ત છે જ્યારથી આત્માને નિમિત્ત કહેવાય પણ ખરેખર એનો વિભાગ કરતો એ ભગવાન આત્મા છે અને શબ્દની પર્યાય નિંદા ની સ્તુતિ આવે છે એ ઉદગલો પરિણમે છે એ નિંદા ને સ્તુતિ રૂપે ઓલો અજ્ઞાની જીવ પરિણમતો નથી અજ્ઞાની તો એના અજ્ઞાન ભાવે પરણવે છે અને ઉદ્ગલો એ પરણવે છે નિંદા સ્તુતિ રૂપે જીવ નિંદાના શબ્દ રૂપે કે સ્તુતિના શબ્દ રૂપે જળ રૂપે અજ્ઞાનીનો આત્મા પણ પરણતો નથી એ શબ્દનો કરતા પણ અજ્ઞાની આત્મા નથી કદાચિત અજ્ઞાન ભાવને એક સમય પૂરતો કરે તો કરો પણ શબ્દ રૂપે તો પરમે નહીં એ શબ્દનો સ્વામી નથી એ પોતે ઉદગમ શબ્દ રૂપે પરમે છે નિંદા અને સ્તુતિનો જે શબ્દ આવ્યો પર્યાય એ ઉદગલ પરમે છે સામે તેમને સાંભળીને એટલે તેનું લક્ષ્ય કરીને તેને સાંભળીને એટલે તેનું લક્ષ્ય કરીને અજ્ઞાની જીવ શબ્દ પીળો છે અજ્ઞાની જીવ મને કહ્યું એમ માનીને તને કહ્યું તો નથી પણ જેને મને કહ્યું આ જેને મને કહે છે એમ માનીને કહ્યું તો નથી એને અને એ કહેતો નથી શબ્દ કે તું મારી સામે જો પણ અજ્ઞાની સ્વભાવને બોલીને લક્ષણ કરે છે જેને મને કહ્યું એમ માનીને શબ્દ કહેતો નથી બીજાને શબ્દ તો પણ ઉદગલ પરિણામે પરિણમે છે પર્યાય સ્વતંત્રપણે એ શબ્દથી જો બધાને રોષ થાય ક્રોધ તો મુનિરાજે પણ થવો જોઈએ અને સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં તો આવે છે શબ્દના પરિણામ તો એને પણ ક્રોધ આવવો જોઈએ કારણ આવે સ્તુતિના વચનથી પણ એ કેમ નથી થતું કે જ્ઞાનીને જાણતો અને જે એને જાણે છે કે આત્માનું જ્ઞાન મને કહ્યું એમ માની કલ્પના કરે છે મને કહ્યું, મને કહ્યું, આ મને કહ્યું, આ મને કહે છે, મને કહે છે, મને કહે છે, મને કહે છે, મને કહ્યું, મેને કહ્યું, મેં સાંભળ્યું કરો કા એમ માનીને રોગ કરતા દોષ કરે છે, રાગ લે છે, કરે છે, ગુસ્સે થાય છે, ક્યાં ગુસ્સે થાય છે, એકદમ પીતો ફાટી જાય, કેમ મને કહ્યું આ, તને કહ્યું નથી, તને ક્યાં કહ્યું છે, અને જે સાંભળે છે એ કાન તારા નથી, તું તો કાન વગરનો છો, સાંભળવાનું સાધન તારી પાસે નથી, કાનનો આત્મા અભાવ છે, એનાથી સૂક્ષ્મ જે આ કાન પાસે ભાવીને ઉધાર છે ને, આ એને સાંભળ્યું છે, મેં ક્યાં સાંભળ્યું છે, એનું ગ્રહણ ઇન્દ્રિય જ્ઞાન કરે છે, ભાવની નો વિષય છે કે આત્માનો અને આત્માના જ્ઞાનનો વિષય, આ ઊંચા પ્રકારનો ઊંચા જૂનો છે ને આરાધનાના,
એનો ડિપાર્ટમેન્ટ જૂનો છે,
ડિપાર્ટમેન્ટ જૂનો છે, અલગ છે, કોઈ ભાગ લાગ આત્માની સાથે આ ઉના શબ્દને પણ નથી, આ કાનને ભાગ લાગ નથી, અને કાન તરફનો જે ઉગાડ ભાવે છે ખંડજ્ઞાન, એની સાથે એને જ્ઞાતા જ્ઞેયનો સંબંધ થયો છે, મારી સાથે જ્ઞાતા જ્ઞેયનો સંબંધ થઈ શકતો, આત્મા ભિન્ન, આત્માનું જ્ઞાન ભિન્ન, ઇન્દ્રિય જ્ઞાન ભિન્ન, રાગ ભિન્ન, અને શબ્દ પણ બધો ભિને ભિન્ન છે, કોઈ કોઈને કહેતું નથી, શબ્દ કહેતો નથી કે તું મને સાંભળ, મફતો એ પોતે કામ ખુશી થાય છે, નારાજી થાય, તું કે બહુ સારા, મારા વખાણ પીરા, વખાણ પીરા, એના વખાણ પીરા, કોણે સાંભળું એનો તો વિચાર કર, કોને કહ્યું ને કોને સાંભળ્યું, કેનાર કોણ ને સાંભળનાર કોણ, અને એનો જાણનાર કોણ, એનાથી બિન આત્માનો જાણનાર કોણ, વેદજ્ઞાનની સાથે તને કઈ મફત નું આદે કરીને દુઃખી કાર, મને કહ્યું, મને કહ્યું, તને તો કઈ કોઈ કહેતું નથી, બીજો એ સાંભળવાનું જ્ઞાન તારી પાસે નથી,
તું કોણ છો,
તું કોણ છો, વિચાર મને કહ્યું, પણ મને કહ્યું, મને એટલે કોને, આ કોને કહ્યું, આ એ તો વિચાર કર, માથે બબત તો ઓઢી ગયે છે, કેનાર કોણ, સાંભળનાર કોણ, એનો જાણનાર કોણ, એનાથી બિન આત્માનો જાણનાર કોણ, આ ભેદનાની વાત ચાલે છે, એક ગાથા છે, હવે બીજી ગાથા, દસ વાગ્યા સુધી છે ને, દસ
વાગ્યા
મૂળગલ દ્રવ્ય શબ્દપણે પહેલું છે, ઉદગલ દ્રવ્ય શબ્દ રૂપે પડવે છે, એનો આત્મા તો શબ્દ રૂપે પડતો નથી, એનો આત્મા જુદો, શબ્દ વિક્રય એ જુદો છે, બેની અંદર એકતા છે નહીં, તેનો ગુણ જે ઉદગલ દ્રવ્ય શબ્દ રૂપે પડવે, તેનો ગુણ તારાથી જો અન્ય છે, એ શબ્દની પર્યાય તારાથી જો ભિન્ન છે, તું તો જાણનાર દેખનાર નાયક પ્રભુ આત્મા છો, અને જે શબ્દ પરણવે છે સામે, એ શબ્દ એ તો તારાથી ભિન્ન છે, ઉદગલ તો તારાથી ભિન્ન છે, પણ ઉદગલનો જે ગુણ છે નિદાસ્તુતિના શબ્દો પરણ, એવો જે ગુણ એટલે પર્યાય, શબ્દની પર્યાય, એ અન્ય નામ ભિન્ન છે આત્માથી, તારાથી અન્ય છે, તું તો જ્ઞાનની આત્મા છો, શબ્દ તો ભૂતગલની પર્યાય છે, ભૂતગલ તારાથી ભિન્ન, અને ભૂતગલની જે અવસ્થા શબ્દ રૂપે થઈ એ પણ તારાથી ભિન્ન છે, એ અજ્ઞાની જીવ જે તારાથી ભિન્ન છે એને હે અજ્ઞાની જીવ તને કાંઈ પણ કહ્યું નથી. ભૂતગલે શબ્દ રૂપે પડવે છે પણ તને તો કાંઈ કહ્યું નથી કે મારું નામ એ નિત્ય છે કે તારું નામ તો છે નહીં રવિચંદ, તારું નામ તો નાયક છે રવિચંદ, તો તારું નામ રવિચંદ નિત્ય તો કે એમાં તને શું લેવા દેવા, તને લેવા દેવા શું, તું તો રવિચંદ છો નહીં, તું તો આત્મા છો, આત્મા અરૂપી છે એ તો એ જાણતો નથી મારા આત્માને, એ ક્યાંથી મને, અને એને જાણવાનું નાનપણ મારી પાસે નથી તો કેવી રીતે હું જાણું, હું તો મારા આત્માને જાણતા પણ હું છું બસ. તેનો ગુણ તારાથી અન્ય છે તો હે અજ્ઞાની જીવ તસ્મા, હે અજ્ઞાની જીવ કરુણા કરીને કહે, હે અજ્ઞાની પ્રાણી માથે ઓઢી લીધું મફત તો તે કજિયો કોકનો, હે અજ્ઞાની જીવ તને કાંઈ પણ કહ્યું નથી, એને તો તને કાંઈ કહ્યું નથી, તો કોને કહ્યું છે કે રવિચંદ્રને કહ્યું હોય તો રવિચંદ્ર તો મારું સ્વરૂપ છે, એ તો આનું નામ છે કોથળા, હું તો રવિચંદ્ર છું નહીં, હું તો ભગવાન આત્મા છું, અને ભગવાન આત્મા રૂપી અમૂર્તિ એ મારા આત્માને જાણતો નથી તો મને કેવી રીતે કહી શકે, એની આંખ પડે તો હું જણાવું નહીં, એની આંખ પડે તો આ કોથળો જણાય છે, કોથળાનું નામ રવિચંદ્ર છે, તને કઈ કહ્યું, એ અજ્ઞાની જીવ તને તો કઈ કહ્યું નથી. આ પ્રત્યક્ષ હમણાં પાંચ માણસની વચ્ચે મારી આગળ પાડી જે મને કહ્યું કે તને તો કઈ કહ્યું નથી, એ અજ્ઞાની જીવ આ જગત થી જુદી વાત છે, આ જગત અજ્ઞાની જીવો એના જે વ્યવહારો એનાથી જુદી વાત છે. તને કાંઈ પણ કહ્યું એ અજ્ઞાની જીવ અમને ખબર છે, અમને ખબર તું ઉભો છો અને સામેથી શબ્દ નીકળો અને એને શબ્દ કાઢ્યા એ પણ મેં જાણ્યું, પણ અમે તો એમ જાણીએ છીએ કે તને તો કઈ કહ્યું નથી, બે જણા તમે વાતા નથી જો હું જુદો ઉભો તો નાની, પણ મેં તો એમ કઈ તને કહ્યું એમ તો મને કઈ ખબર પડતી નથી, તું શું કામ પાત્ર લઈ લીધું ત્યાં મને કહ્યું. આ શાંતિ નો ઉપાય છે, આપણી શાંતિ આપણે શોધવાની છે, તને કઈ પણ કહ્યું નથી, તું અજ્ઞાની થયો શકો, મને કહ્યું મને કહ્યું મને કહ્યું મને કહ્યું મને કહ્યું એમ તું મારી તારું અજ્ઞાન છે, તને તો કઈ કહેતા નથી શબ્દ કે તું મને ગ્રહણ કર જ્ઞાન, તો રોષ શા માટે કરે છે, એના પ્રત્યે શા માટે તું ગુસ્સો કરે છે, તને તો કઈ કહ્યું નથી, તું તો જ્ઞાતા આત્મા છો અને જ્ઞાતાનો જ્ઞેય પણ નથી, તું એને જાણતો નથી, એને જાણનારો તો ઇન્દ્રિય જ્ઞાન જુદું છે, ઇન્દ્રિય જ્ઞાન જે જુદું જ્ઞાન આત્માનું છે, આત્માને જાણે છે, ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે. બહુ વાતો હજી, આ તો બે ગાથા સામાન્ય કથન છે, પછી ત્રીજી ગાથા દિવોલ શરૂ થશે, હું શું કેવું છે આચાર્ય ભગવાનને એ ત્રીજી ગાથા થી આવશે. જો તું રોગ શા માટે ગુસ્સો કરે છે એની વાત, મને કાંઈ કહ્યું નથી, તને કાંઈ કહ્યું નથી, મને કાંઈ કહ્યું નથી, મને કઈ કહ્યું નથી તો મારે ગુસ્સો કરવાનું કારણ કઈ છે નહીં. એક બનાવ્યો મહિનો આ દાખલો આપો તો ખ્યાલ આવે કે શું છે પરિસ્થિતિ, પરિસ્થિતિ શું છે આ, કે સાસુ વહુનો ઝઘડો રોજ થાય, અગાઉના કાળમાં હવે તો ફેરફાર થઈ ગયો, હવે તો ઝઘડો થાય તો ઓકે મારે જુદું થવું એટલે જુદા થઈ જાય, પછી તો ઝઘડો પડી જાય, સંયુક્ત કુટુંબ જેવું કઈ છે નહીં, ક્યાંક ક્યાંક છે. બહુ ઝઘડો થાય, બહુ ઝઘડો થાય. અને સાસુ એ બોલે અને બહુ પણ પાછું પડકારે સામ સામા. પછી રો થાકી એ એક જોશીજી પાસે ગઈ કે ભાઈ અમારે આ મને બહુ દુઃખ આપે છે સાસુ, કે શું થાય છે તું ઇતિહાસ કે પણ કે એ બે બોલે ઉચ્ચાર કરું એ બે શબ્દો બોલે તો એની અમે ઉચ્ચાર પણ કરું. એ આ જગડો ચાલુ છે કેટલાક ટાઈમથી છે મારે તો સુધી થાય તો જો હું એક તને દોરો કરી નાખું છું ને એનો તું ગૌમ પ્રયોગ કરજે. મંત્ર મંત્ર કઈ હતો નહીં, એને ગાંઠો વાળી સાત ગાંઠ વાળી એટલે ગાંઠ તો મોટી થાય ને દોરાની ગાંઠ મોટી. આ મંત્રેલી ગાંઠ છે એ જયારે બોલે ત્યારે બે ગાંઠની વચ્ચે તારે દબાવી જરાય મોટી કરવા દઈશ માં ભૂલી ભૂલ્યા કરે ભૂલ્યા કરે અગાઉના કાળ કઈ બોલતી નથી કઈ મોટા મોટી ફાઈટ ને એટલે બે દી ચાર દી ભૂલી બોલો મોટી બોલો તો કઈ પ્રત્યુત્તર આપણી ગાંઠ વાળો અંદર દબાવી નાખી થાકી ગઈ સાસુ થાકીને બંધ થઈ ગઈ એના ઘરમાં થાકી થઈ ગઈ. તને ક્યાં કઈ કર્યું છે આચાર્ય ભગવાન કે બહુ કઈ કે છે કે તને ક્યાં કઈ કર્યું છે શબ્દ કે પરમે છે કે પરમે થાકીને બંધ થઈ જશે એની મેરે એમ. તારે કોઈ નિદાન સ્તુતિ કરતો હોય તો એ શબ્દનો સામે થઈશમાં મૌન રહેજે એમ નાટકો પર મૌન રહેજે આ બધું થાકી જશે. એક વખત 50 વર્ષ પહેલાની વાત છે 50 55 ગાંધીજીનો જીવ હતો અને હરિજન મંદુ છાપુ કાઢતા પોતે પોતે લેખ આપે લખે અઠવાડિયે તો એક ગામડાની અંદર કોઈ સેવક હતો પ્રમાણે સેવા વાળો તો એના પ્રત્યેની વાવા તો થાય સેવા કરેલી વાવા તો થાય એટલે કેટલાકને ગમી ઈર્ષા થઈ ગઈ આને કેમ પાડી દો હવે ઈર્ષામાં એ ધંધો એવો છે ઈર્ષા એના પુણ્યના ઉદયને સહન કરી શકે એટલે એના ઉપર આક્ષેપ મૂકવા બીજા બધા ભેગા છે કે આ ચોરી કરે છે ખાઈ જાય છે પૈસા ના ખૂબ એને હેરાન કરવા બીજા એટલે એને પત્ર લેવું ગાંધી કે હું પ્રમાણિક પણ આટલા વર્ષથી સેવા કરું છું ગાંધી છતાં મારા ઉપર આ લોકો ખૂબ ખોટા આરોપ મૂકે છે અને મને હેરાન કરે છે આનો ઉપાય શું કે કૃપા કરીને મને લખો એટલે ગાંધીજીએ બે લીટીમાં ઉપાય કરો કે એનો તારે કઈ બચાવ કરવો નહીં પ્રતિકાર કરવો નહીં બોલતા બોલતા બોલવા જો થાકી જશે એની મેળે એ મહિનો બે મહિના ચાર જણા થયા થાકી ગયા એટલે ગાંધીજી એમ કહ્યું કે તું એ વાત એની સાંભળવા નહીં એમ અને કઈ કહીએ કે ક્યાં એમ કરી તો એની મેળે બધા એ ગુરુદેવ જ્યારે ઉદય છો તમે ત્યારે મોટી હડબડ મટી ગઈ છાપાઓમાં આ હા તારે પછી સીતાપરે પેલી ફીરો હલ્લો અને પછી દિગંબરે હલ્લો કર્યો હા ત્યાગી અને વિદ્વાનો બધા હલો ફેર બહુ તો એ લોકો જવાબની રાહ જોયા કરે જવાબની રાહ જોયા કરે કે એના આત્મધર્મમાં આપણા રૂપ કઈ પર આવશે હવે આપણે એને ઉશ્કેરીએ તો આપણે જવાબ તો આપશે ને કઈ તો એમ કરતા કરતા એક સુરેન્દ્રનગરમાં એક ભાઈ ખૂબ કાદો ઉછેડે સુદેવ વિરુદ્ધ એમાં રામજીભાઈ એક વખત તૈયાર થઈ ગયા સુરેન્દ્રભાઈ કે હું સુરેન્દ્રનગર જાઉં છું કેમ ભાઈ જાઉં છું સુરેન્દ્રનગર શું એના મનમાં સમજે છે? આપણા વિરુદ્ધ શાંતિથી બેસી જાઓ, ક્યાંય આપણે છોડી નથી જવું, તો ઉકેલ લે આપણું સમજી ગયા. ફાઈટ આપ્યો પેલા નંબર કિલ્લા તરીકે પ્રમાણ મૃતિરામ એની મેળે બધું શાંત થઈ જશે. કોઈ દિવસ ગુરુદેવે પ્રત્યુત્તર વિરોધીઓ જીવને આપ્યો જ નથી. હા, કરુણા કરે રે, એને સમજાતું નથી રે, એને વિરોધ કરે છે. હા, ત્યારે સમજાશે, ત્યારે વિરોધ એની મેળે મટી જશે. એવા બનાવતો ગુરુદેવ ઉપર અવારનવાર વિના મુંબઈમાં આપણે એક બનાવ બનેલો, એ તો વિના જ કરે. પોલિસી છે જવાબ ના આપવાની, એમાં એની જીત થઈ ગઈ. આ ગુરુદેવ કહું કે આપણે શું, આપણે શું સ્વાધ્યાય કરો બસ, આપણે તો બીજું આપણું કઈ કામ નથી. એ આપણે ક્યાં કહીએ છીએ, આપણે ક્યાં એને સાંભળીએ છીએ. એમ કરીને પોતે પોતામાં બસ રહેતા હતા, એની પહેલા શાંતિ બધું થઈ ગયું, બધું સબસાઈડ થઈ ગયું. એમ આચાર્ય ભગવાન કહે છે, તને ક્યાં કોઈ કહે છે, દુષ્કર્મ માટે ઉડી લે બફલ બધું કીધા. મને કહ્યું આમ કરી નાખો, હવે આમ કરી નાખો, હવે આમ કરી સામે પત્રો લખી નાખો, કોર્ટમાં જાઓ ને નોટિસ આપો. અરે રેવા દે ને, તને કઈ કહેતા નથી. આચાર્ય ભગવાન કહે છે, તને કઈ કહ્યું નથી. એ સાહેબ પણ મને કહ્યું છે ને કે તને કહ્યું નથી. અજ્ઞાની એમ તું મફત તો અજ્ઞાની કહીને મને કહ્યું, મને કહ્યું, મને કહ્યું. જે દુઃખી થઈ ગયો છો, સુખી થવું હોય તો મને કઈ કહેતા, મને કાન નથી. કાનનો મારામાં ભાવ, દ્રવિંદ્રનો મારામાં ભાવ, અને ભાવિંદ્રનો ઉદાર જે શબ્દને ગ્રહણ કરે, ગ્રહણ કરે એટલે જાણે, ગ્રહણ કરે એટલે શબ્દને જાણે છે. કોણ? ભાવિંદ્રી. આત્મા કે આત્માનું જ્ઞાન શબ્દને જાણતું નથી. તને ક્યાં કઈ કહે છે? શાંતિ રાખી બરોબર એની મેળે બધું વિના સામગ્રી પડી જશે. તું તારું કામ કરે, પોતે પોતાનું કામ કરી અને આ પણ એક પ્રકારનો આપણને ઉદ્દેશ આપતા છે. કોઈ તારો વિરોધ કરે તો શાંતિ રાખે, પ્રતિકાર કરીશમાં. જો પ્રતિકાર કરીશ તો એ તો બધા થશે, લડાઈ જામશે. પણ હવે એ લાઈન લેવી કે અપનાવવી કઈ સાધારણ વાત નથી. સમતાના ઘરમાં બેઠો રહેવું અને વિષમભાવ થવા દેવો નહીં. આ તો ધ્યાન રાખજો, મને તો કઈ કહેતા નથી. અને જેને કહે છે એ કઈ સહિત તો મારું છે નહીં, મારા આત્માને દેખતા નથી. કોને કહે છે? થોડા ટાઈમમાં તો એ થાકી જશે બિચારો, બોલી બોલી દે બધી સાપુ થાકી ગઈ, બોલતી નથી કઈ. તડતમ નીચે આવતા ને કહું બરાબર દબા કરો, એક શબ્દ બોલે એમ બધા થાકી જવાના છે. ઈર્ષાની આગથી શું થાય ને શું થાય એ કહી શકાય. અજ્ઞાની શું કરે ને શું કરે એ કઈ નતો. જોડરબલથી જેવા આ એને હાથથી લીધેલો ને આ એવી સ્થિતિ, એ તો ઘણી આમ ઘણી સ્થિતિઓ આવી તો ભૂતકાળમાં પ્રસંગમાં જો વાંચી આપણે તો એવો ઉપસર્ગ તો આવ્યા જ કરે જ્ઞાનીઓ ઉપર આવે. અરે મારા દ્રક્ષેત્ર કાળમાં પરનો પ્રવેશ, પરિણામનો પ્રવેશ નથી તો પરના શબ્દનો પ્રવેશ તો, અને એના છાપા તો એનું કાગળ વગેરે ને સાહેબ વગેરે મને શું લેવા દે, હું તો એને જાણતો જ નથી. હા, કાગળ આવે એટલે ભાઈ ઠાકોર પડી નાખે ને વાંચિતમાં, અને શાસ્ત્ર માન્ય નહીં તેને, અને પડીને પછી શાસ્ત્ર ઉત્પાદન કરી તો શાસ્ત્ર થઈ જશે. આવું સંસારમાં તો પહેલા જ કરે. અરે માનસિક શાંતિ પણ આમાં આવે, આત્મિક શાંતિ